એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અનોખી દુનિયામાં જઈ રહ્યા છીએ, એક એવી કિતાબની સફરે જેણે, શું કહું, 150 વર્ષથી વધુ સમયથી સૌને મોહિત કર્યા છે.
હા, બિલકુલ. અને એટલે જ અચરજ પમાડ્યા છે, હસાવ્યા છે અને ઊંડા વિચારમાં પણ નાખી દીધા છે.
હું વાત કરી રહી છું લુઈસ કેરોલ કૃત એલિસિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડની.
ખરેખર આ કોઈ એમ જામ સામાન્ય બાળવાર્તા જેવી નથી. એના લેખક લુઈસ કેરોલ એ પોતે જ એક એમ કે કોયડો હતા.
સાચી વાત. એમનું સાચું નામ તો ચાર્લ્સ લુટવિજ ડોડસન અને વ્યવસાયે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગણિત અને તર્કના પ્રોફેસર.
જે માણસ યુક્લિડ અને લોજિક પર પુસ્તકો લખે એ જ આવી અતાર્કિક, જાણે સ્વપ્ન જેવી વાર્તા કઈ રીતે લખી શકે? પણ આજ તો એની મજા છે.
બરાબર. અને એ સમય પણ જુઓ, વિક્ટોરિયન ઇંગ્લેન્ડ, એકદમ કડક શિસ્ત, નૈતિકતાના પાઠ, એવું બધું ભણાવતું બાળ સાહિત્ય ચાલતું હતું.
હા, અને એવા માહોલમાં કેરોલે આ પુસ્તક લાવીને જાણે એક શું કહેવાય પરંપરા તોડી નાખી. કોઈ બોધપાઠ નહીં, કોઈ ઉપદેશ નહીં,
બસ શુદ્ધ કલ્પના, રમૂજ અને ભાષાની રમત.
તો આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે આ દેખીતી રીતે નોનસેન્સ લાગતી વાર્તામાં એવું તે શું ઊંડાણ છે.
હા, શું છે એવું જે આજે પણ આપણને આટલું ખેંચે છે? એની કથા, પાત્રો, એના જે છુપાયેલા અર્થો છે, એમાં આપણે જરા ઊંડા ઉતરીશું.
અને આ ઊંડા ઉતરવાની શરૂઆત પણ મજાની વાત છે કે એક નદીથી જ થઈ હતી.
બરાબર.
વાત છે 1862ના ઉનાળાની એક બપોરની. ડોડસન એમના મિત્ર હેનરી લિડેલ, એમની 3 દીકરીઓ હતી, લોરીના, એડિથ અને ખાસ તો એમની પ્રિય 10 વર્ષની એલિસ, એમને લઈને ઓક્સફર્ડ પાસે થેમ્સ નદીમાં નાવ ચલાવી રહ્યા હતા. હવે બાળકો કંટાળીને જાય એટલે ડોડસને તરત જ એક વાર્તા કહેવાનું શરૂ કર્યું.
ત્યાં જ નાવમાં બેઠા બેઠા?
હા, ત્યાં જ. એક છોકરીની વાર્તા જે કંટાળીને બેઠી હોય ને, અચાનક એક બોલતું કપડાં પહેરેલું સસલું જુએ છે અને બસ એની પાછળ દોડી પડે છે.
અને પેલી નાની એલિસ લિડલ, એને વાર્તા એટલી બધી ગમી ગઈ કે એણે જીદ પકડી કે મારે આ વાર્તા લખેલી જોઈએ.
હા, શરૂઆતમાં તો ડોડસન થોડા ખચકાયા, પણ પછી એમણે એ વાર્તા લખી, એમાં ચિત્રો દોર્યા, થોડી લાંબી કરી અને 1865માં લુઈસ કેરોલના ઉપનામથી એલિસિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ તરીકે છપાવી.
અને પછી તો જે સફળતા મળી, ઇતિહાસ બની ગયો.
હા, કારણ કે એ તદ્દન નવું હતું. એને સાહિત્યમાં લિટરરી નોનસેન્સ કહેવાય છે.
સાહિત્યિત વાહિયાતતા.
હા, પણ આ વાહિયાતતા ખાલી ઉપર છલ્લી છે. એની નીચે ઓળખ, વાસ્તવિકતા, ભાષા, સત્તા, આવા ગહન મુદ્દાઓ છુપાયેલા છે. બાળકો એની કલ્પનાની મજા લે અને મોટા એના અર્થો પર વિચારે.
તો ચાલો આપણે પણ એલિસની જેમ જ પેલી જિજ્ઞાસાથી દોરાઈને સસલાના દર પાછળ જઈએ. વાર્તા ક્યાંથી શરૂ થાય છે?
શરૂઆત થાય છે એક આળસુ બપોરે. એલિસ નદી કિનારે એની બહેન સાથે બેઠી છે. બહેન કંઈક પુસ્તક વાંચે છે.
પણ એલિસને એમાં મજા નથી આવતી, કેમ કે એમાં ચિત્રો કે વાતચીત નથી, એટલે બિચારી કંટાળી ગઈ છે.
અને બરાબર ત્યારે જ એની નજર પડે છે એક સફેદ સસલા પર. પણ આ કોઈ સામાન્ય સસલું નથી હો.
કેવું છે?
એણે વેસ્ટકોટ પહેર્યો છે, ખિસ્સામાંથી ઘડિયાળ કાઢે છે અને બોલે છે, ઓહ બાપરે, હું તો બહુ મોડો થઈ જઈશ.
બસ આટલું જ?
હા, આટલું અજુગુતું દ્રશ્ય જોઈને એલિસની બધી આળસ જતી રહે છે. એ કશું વિચાર્યા વગર સસલા પાછળ દોડે છે અને એક મોટા દરમાં કૂદી પડે છે.
નીચે પડવાનો અનુભવ પણ વિચિત્ર વર્ણવ્યો છે, નહીં? કોઈ ધબાકો નથી થતો?
ના, બિલકુલ નહીં. ધીમું, લાંબુ, જાણે સ્વપ્નમાં ઉતરતા હોઈએ એવું. આસપાસ કબાટ દેખાય, પુસ્તકોની છજલીઓ દેખાય, જાણે કોઈ ઊંડા કૂવામાં નહીં પણ કોઈ અજાણ્યા જાદુઈ ઘરમાં ઉતરી રહી હોય.
અને અહીંથી જ પેલી વન્ડરલેન્ડની, અજાયબીઓની દુનિયાની શરૂઆત થાય છે.
અને અહીં જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ પણ શરૂ થાય છે. જો આ કોઈ રાક્ષસ સામે લડવાની વાત નથી,
તો પછી સંઘર્ષ શું છે?
સંઘર્ષ છે એલિસના મનમાં જે દુનિયા વસેલી છે, તર્કવાળી, નિયમોવાળી, શિષ્ટાચારવાળી, અને આ વન્ડરલેન્ડની દુનિયા જે સંપૂર્ણપણે અતાર્કિક છે, અસ્તવ્યસ્ત છે, ઊંધી છે, એમની વચ્ચેનો સંઘર્ષ.
એટલે કે મુખ્ય સવાલ એ છે કે આવી દુનિયામાં જ્યાં કશું જ સેન્સ નથી બનાવતું, ત્યાં એક બાળક પોતાની સમજણ અને પોતાની ઓળખ કેવી રીતે જાળવી શકે?
બરાબર. આ ખાલી બહારની સફર નથી, પણ અંદરની પણ છે. મોટા થવાની, પોતાની જાતને શોધવાની અને આ વિચિત્ર દુનિયા સાથે શું કહેવાય તાલમેલ બેસાડવાની મથામણ.
તો આ સફરમાં એલિસ કોને કોને મળે છે અને એ પોતે એલિસ પોતે કેવી છોકરી છે?
એલિસ એ પોતે જ બહુ રસપ્રદ પાત્ર છે. એકદમ ટિપિકલ ભણેલી ગણેલી વિક્ટોરિયન છોકરી. જિજ્ઞાસુ છે, હોશિયાર છે, શું સાચું ને શું ખોટું એની સમજ છે.
પણ થોડી પોતાના જ્ઞાન પર ગર્વ પણ છે એને, નહીં?
હા, બિલકુલ. જ્યારે વન્ડરલેન્ડના પાત્રો એના તર્ક પ્રમાણે નથી ચાલતા ત્યારે એ અકળાઈ જાય છે, ક્યારેક રડી પણ પડે છે.
અને એની ઓળખ, એ પણ સતત ડગમગતી રહે છે. પેલું એનું કદ બદલાયા કરે છે વારંવાર, ક્યારેક સાવ નાની થઈ જાય, ક્યારેક પહાડ જેવડી મોટી.
સાચી વાત. જાણે કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક ઉતાર ચઢાવનું સીધું પ્રતિબિંબ હોય. અને એટલે જ વન્ડરલેન્ડના પાત્રો એને વારંવાર પૂછા કરે છે, તું છે કોણ?
અને આ સવાલનો જવાબ શોધવો એ જ એની મુખ્ય યાત્રા બની જાય છે.
હા, શરૂઆતમાં એ પોતાની દુનિયાના નિયમો ત્યાં લાગુ પાડવાની કોશિશ કરે છે, પણ ધીમે ધીમે સમજે છે કે અહીં ટકવું હોય તો બદલાવવું પડશે, થોડું નોનસેન્સ અપનાવવું પડશે.
એનો વિકાસ આપણે છેક છેલ્લે પેલા મુકદમાના દૃશ્યમાં જોઈએ છે, ખરું ને? જ્યાં એ ડર્યા વગર આખી અતાર્કિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવે છે.
બરાબર, ત્યાં એનો આત્મવિશ્વાસ જોવા જેવો છે.
અને એ અતાર્કિક વ્યવસ્થાનું સૌથી મોટું પ્રતીક એટલે પેલી હૃદયની રાણી. એને ખલનાયિકા કહેવી કે પછી ખબર નહીં શું કહેવું.
હા હા, એ કોઈ એવી નથી કે જે યોજનાઓ બનાવે, એ તો બસ આંધળો બેફામ ગુસ્સો છે, જાણે ગુસ્સાનું જીવતું જાગતું સ્વરૂપ.
એનું શાસન ડર પર ચાલે છે.
બિલકુલ, એની એક જ પોલિસી, જરાક અમથું કંઈ આડું અવળું થયું નથી કે સીધો હુકમ, માથું ઉડાવી દો, ઓફ વિથ ધ હેડ્સ.
દરેક સમસ્યાનો એક જ ઈલાજ.
મને લાગે છે કે એ બાળકની નજરે પુખ્ત વયના લોકોના અતાર્કિક ગુસ્સા અને સત્તાનું પ્રતીક છે. સાચી વાત, એવી સત્તા જે સમજની બહાર હોય, ગમે ત્યારે ફાટી નીકળે અને જેની સામે કોઈ દલીલ ન ચાલે.
એલિસ શરૂઆતમાં એનાથી ડરે છે, પણ અંતે એની સામે પડકાર ફેંકે છે.
અને આવા તો કેટલાય વિચિત્ર પાત્રો છે વન્ડરલેન્ડમાં. પીલ ચેશાયર બિલાડી યાદ છે?
અરે હા, એ તો ભૂલાય જ નહીં, જે હવામાં તરતી હોય, ધીમે ધીમે અદૃશ્ય થાય
અને છેલ્લે ફક્ત એનું પેલું હાસ્ય હવામાં લટકતું રહે.
ગજબ, એની વાતો પણ એટલી જ ગૂંચવણ ભરી, જાણે ફિલોસોફર જેવી પણ તોફાની રીતે.
હા, એ જ કહે છે ને એલિસને, અહીં બધા પાગલ છો, હું પાગલ છું, તું પાગલ છો. જાણે કહેતી હોય કે આ દુનિયામાં નોર્મલ કોને કહેવાય, એ જ મોટો સવાલ છે.
પછી પેલી મેડ ટી પાર્ટી, મેડ હેટર, માર ચેર અને પેલો ઊંઘતો ડોરમાઉસ.
અરે હા, એ લોકો તો સમયના એક એવા ચક્કરમાં ફસાયા છે જ્યાં હંમેશા સાંજના 6 વાગ્યા હોય, ચાનો સમય.
એમની સાથેની વાતચીત વાંચીને તો એમ કે માથું જ ભમી જાય. અતાર્કિક કોયડા, અસભ્યતા, અધવચ્ચેથી બદલાતા વિષયો, શું શું નથી એમાં.
હા, જાણે સામાજિક રીતરિવાજો અને વાતચીતના નિયમોની મજાક ઉડાવી હોય એવું લાગે. એલિસ બિચારી એની સાથે તાલ મિલાવવા જાય ને વધુ ગૂંચવાય.
અને પેલો હુક્કો પીતો કેટરપિલર મશરૂમ પર બેઠો બેઠો.
હા, એ પણ ખરો. એકદમ ગંભીરતાથી એલિસને એ જ સણસણતો સવાલ પૂછે છે, તું કોણ છે? એ એલિસને એની ઓળખના સંકટનો સીધો સામનો કરાવે છે.
અને હા, એ જ એને પેલા કદ બદલતા મશરૂમ વિશે પણ કહે છે, જે પછી એલિસને મદદ કરે છે.
એટલે કે દરેક મુલાકાત એલિસને કંઈક નવું શીખવે છે અથવા તો વધુ ગૂંચવે છે, પણ એની ઓળખની શોધમાં આગળ ધપાવે તો છે જ.
આખી સફર જાણે સ્વપ્ન જેવી છે. એક પછી એક દ્રશ્યો બદલાતા જાય. પેલું આંસુઓનું તળાવ જેમાં એ તરે છે.
કોકસ રેસ જેમાં બધા જીતે છે. પછી ડચેસનું પેલું અસ્તવ્યસ્ત ઘર જ્યાં રસોઈયો મરી ઉડાડતો હોય અને પેલું બાળક ડુક્કર બની જાય.
અને સફેદ સસલાના ઘરે જઈને ફસાઈ જવું અને આખું ઘર ભરાઈ જાય એટલું મોટું થઈ જવું, એ તો ડરાવણો અનુભવ હશે.
હા, નિયંત્રણ ગુમાવવાનો ભય. પછી આખરે એ પેલા સુંદર બગીચામાં પહોંચે છે જ્યાં પત્તાના માળીઓ સફેદ ગુલાબને લાલ રંગતા હોય છે,
કારણ કે રાણીને લાલ ગુલાબ ગમે છે.
બરાબર, અને ત્યાં જ એ રાણીને મળે છે અને પછી પેલી ક્રોકવેટની રમત રમાય છે.
ઓહો, એ રમત તો ખરી વાહિયાત છે, જીવતા ફ્લેમિંગોના દંડા, જીવતા હેજહોગના દડા અને પત્તાના સૈનિકો કમાન બનીને ઊભા હોય.
અને રાણી તો બસ માથું ઉડાવી દો ની બૂમો પાડ્યા કરે. અહીં એલિસ પહેલીવાર સત્તાની અતાર્કિકતા અને ક્રૂરતાનો સીધો અનુભવ કરે છે.
પછી વાર્તા અંત તરફ જાય છે, મોક ટર્ટલને મળે છે.
હા, મોક ટર્ટલ સૂપ પરથી બનેલું આ પાત્ર, એ બિચારું સતત રડ્યા કરતું હોય છે અને પોતાના શિક્ષણની વાતો કરે છે.
એના વિચારો પણ કેવા, રીલિંગ અને રાઇથિંગ અને ગણિતની શાખાઓ, એમ્બિશન, ડિસ્ટ્રેક્શન, અગ્લિફિકેશન અને ડેરિઝન.
વિક્ટોરિયન શિક્ષણ પદ્ધતિની આનાથી વધુ ધારદાર પેરોડી શું હોઈ શકે? શ્લેષ અને દુઃખદાયક રમૂજનું મિશ્રણ.
અને પછી આવે છે ક્લાઇમેક્સ, પેલો મુકદ્દમો. નેવ ઓફ હાર્ટ્સ ગુલામ પર રાણીના ટાટ્સ ચોરવાનો આરોપ છે.
આખું દ્રશ્ય એક પ્રહસન જેવું છે, એક નાટક. રાજા પોતે જજ તરીકે મુંજાયેલો છે, સાક્ષીઓ કંઈ કામના નથી.
અને રાણી તો ચુકાદા પહેલા જ સજા ફટકારવા તૈયાર. પહેલા સજા પછી ચુકાડો, જાણે ન્યાયની મજાક ઉડાવતા હોય.
પણ અહીં જ આ જ સમયે એલિસ બદલાય છે. એ મુકદ્દમા દરમિયાન ધીમે ધીમે મોટી થતી જાય છે, ખાલી શરીરે નહીં આત્મવિશ્વાસમાં પણ.
અને જ્યારે એને સાક્ષી તરીકે બોલાવવામાં આવે છે ત્યારે એ ડરતી નથી.
ના, બિલકુલ નહીં. એ ખુલ્લેઆમ કોર્ટની કાર્યવાહીને પડકારે છે. રાજા, રાણી, આખા દરબારને સંભળાવી દે છે, તમે લોકો પત્તાના ટોળા સિવાય બીજું કંઈ નથી.
અને બસ આ એક વાક્ય જાણે બધો ભ્રમ તોડી નાખે છે.
હા, બધા પત્તા હવામાં ઉડીને એના પર હુમલો કરે છે અને અચાનક એલિસ જાગી જાય છે.
પાછી નદી કિનારે એની બહેનના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ હતી. આખું વન્ડરલેન્ડ એક સ્વપ્ન હતું, પણ કેવું અદ્ભુત, વિચિત્ર અને યાદગાર સ્વપ્ન.
તો આ સ્વપ્નમાંથી આપણે શું શીખી શકીએ? કયા મુખ્ય વિચારો, કઈ થીમ્સ આપણને મળે છે? મને લાગે છે સૌથી પહેલું અને સ્પષ્ટ છે મોટા થવાની પ્રક્રિયા, ધ ટ્રાયલ્સ ઓફ ગ્રોઈંગ અપ.
હા, ચોક્કસ. વન્ડરલેન્ડ જાણે બાળપણથી પુખ્ત વય સુધીની એ ગૂંચવણભરી, ક્યારેક ડરામણી, ક્યારેક રમૂજી મુસાફરીનું રૂપક જ છે.
એલિસનું કદ બદલાવવું, નવા નવા નિયમો શીખવા, પુખ્ત લોકોની અતાર્પિક વાતો સમજવાનો પ્રયાસ કરવું, આ બધું જ મોટા થવાનો હિસ્સો છે ને.
બીજો મહત્વનો મુદ્દો છે ઓળખનો. પેલો સવાલ, હું કોણ છું, એ આખી વાર્તામાં ગૂંજતો રહે છે.
બરાબર. જ્યારે તમારું પરિચિત વાતાવરણ છૂટી જાય, તમારું શરીર પણ બદલાતું રહે, ત્યારે હું કોણ છું એ નક્કી કરવું એ ખરેખર મુશ્કેલ બની જાય છે. ઓળખ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત બદલાતી ઘડાતી રહેતી પ્રક્રિયા છે, જાણે પેલું પાણીમાં લીટા કરવા જેવું, અનિશ્ચિત.
અને ત્રીજું, ભાષા અને તર્કની રમત. કેરોલ પોતે તર્કશાસ્ત્રી હતા, એટલે એમને ભાષા અને તર્કના નિયમો તોડવામાં, એની સાથે રમવામાં બહુ મજા આવતી હતી.
હા, વન્ડરલેન્ડમાં શબ્દોના અર્થ સ્થિર નથી, શ્લેષનો શાબ્દિક અર્થ થાય છે. વાતચીત સીધી લીટીમાં નથી ચાલતી, ગમે ત્યાં ફંટાય છે.
શું કેરોલ એવું કહેવા માંગતા હતા કે આપણો જે કહેવાતો તર્ક છે એ પણ ક્યારેક કેટલો પોખળ અને વાહિયાત હોઈ શકે છે?
બની શકે. અને આ ભાષાની રમત દ્વારા તેઓ વિક્ટોરિયન સમાજના કડક પણ ક્યારેક અર્થહીન લાગતા રીતિરિવાજો પર પણ કટાક્ષ કરે છે એમ લાગે છે.
અને એ જ રીતે ચોથો મુદ્દો છે સત્તા અને ન્યાયનો, પેલી રાણી અને પેલો હાસ્યાસ્પદ મુકદ્દમો.
હા, એ તો નિરંકુશ સત્તા અને ન્યાયના નામે ચાલતા નાટક પર સીધો પ્રહાર છે. જાણે જે કી લાઠી ઉસકી ભેંસ જેવી પરિસ્થિતિ. રાણીનો કાયદો એટલે એનો ગુસ્સો.
અને એલિસનો છેલ્લો બળવો એ અતાર્કિક સત્તા સામે અવાજ ઉઠાવવાનું મહત્વ સમજાવે છે.
અને આ બધાની પાછળ એક પાંચમું સતત ચાલતું બળ છે, એ છે જિજ્ઞાસા,
ક્યુરિયોસિટી.
બરાબર. જો એલિસમાં પેલું વિચિત્ર સસલું જોઈને જિજ્ઞાસા ન જાગી હોત તો આ આખું એડવેન્ચર જ ન થયું હોત.
એની આ પૂછપરછ કરવાની વૃત્તિ જ એને આગળ ધપાવે છે, ભલે એને મુશ્કેલીમાં મૂકે. પુસ્તક જાણે બાળકની જે સ્વાભાવિક જિજ્ઞાસા હોય છે એને ઉજવે છે.
સાહિત્યિક રીતે પણ એમણે જે ઉપકરણો વાપર્યા છે, કમાલ છે.
હા, વાર્તા એલિસના દૃષ્ટિકોણથી કહેવાય છે, એટલે આપણે પણ બધું એની નજરે જ અનુભવીએ છીએ. પછી પેલું પર્સોનિફિકેશન, પ્રાણીઓને પત્તાને બોલતા કરવા.
ખાસ તો શ્લેષ અને શબ્દોની રમત, વર્ડ પ્લે, એના વગર તો વન્ડરલેન્ડ અધૂરું છે. અને પેરોડી.
હા, પેલી વિક્ટોરિયન બોધક કવિતાઓની જે પેરોડી બનાવી છે એ તો અદ્ભુત છે. એ સમયના ગંભીર વાતાવરણમાં આવી રમૂજ એ જ મોટી વાત હતી.
અને અમુક વાક્યો તો એવા છે જે આપણા મગજમાં રહી જાય, પેલું એલિસનું ઉદ્ગાર, વધુને વધુ વિચિત્ર.
ક્યુરિયસર એન્ડ ક્યુરિયસર, હા, જાણે આખા વન્ડરલેન્ડની ફિલિંગ આ બે શબ્દોમાં આવી જાય.
કે પછી ચેશાર બિલાડીનું પેલું અહીં બધા પાગલ છે, એ સાંભળીને થાય કે કદાચ પાગલપણું એ જ વન્ડરલેન્ડનું નોર્મલ છે.
અને એલિસનો પેલો આંતરિક સવાલ, દુનિયામાં હું કોણ છું, આહ, તે જ મોટો કોયડો છે. આખી નવલકથાનો સાર જાણે આ એક વાક્યમાં.
અને રાણીનું પેલું રટણ, માથું ઉડાવી દો, એ તો હવે અતાર્કિક સત્તાનું પ્રતીક જ બની ગયું છે.
આ પુસ્તક વાંચવાનો અનુભવ પણ ખરેખર એલિસની મુસાફરી જેવો જ છે. શરૂઆતમાં કુતૂહલ,
હા, ક્યારેક હસવું આવે, ક્યારેક અકડામણ થાય, અને અંતે જ્યારે એલિસ જાગે છે ત્યારે આપણને પણ જાણે હાશકારો થાય છે, પણ એ સ્વપ્નની અસર રહી જાય છે.
બરાબર, આ કોઈ એવી વાર્તા નથી જે વાંચીને ભૂલી જવાય. આ એક એવો કોયડો છે જે આપણને આપણી પોતાની દુનિયા, આપણા નિયમો, આપણી સમજણ પર સવાલ પૂછવા પ્રેરે છે.
સાચી વાત છે, પુખ્ત દુનિયાના ઘણા નિયમો અને રિવાજો ક્યારેક પેલી ગાજરની પીપુડી વાગે તો વાગે, નહીતર જેવા પોકળ નથી લાગતા.
હા, અને એલિસ આપણને એ જોવાની, એ સ્વીકારવાની હિંમત આપે છે.
એલિસિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ એની કલ્પનાની ઉડાન, ભાષાની રમત અને તર્કને પડકારવાની હિંમતને કારણે આજે પણ એટલી જ તાજી અને પ્રસ્તુત છે.
અને એ યાદ અપાવે છે કે ભલે દુનિયા ગમે તેટલી અતાર્કિક કે અસ્તવ્યસ્ત લાગે, પોતાની જિજ્ઞાસાને જીવંત રાખવી અને પોતાની આંતરિક સમજને વળગી રહેવું એ જ કદાચ મોટા થવાની ખરી નિશાની છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.